એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને સ્પર્શ્યું છે એમ કહી શકાય, અને ઘણા માટે તો પરિવર્તનકારી પણ રહ્યું છે. ગ્લેનન ડોયલનું 2020માં આવેલું પુસ્તક
અનટેમ્ડ
આ ખાલી એક સંસ્મરણ નથી, મને લાગે છે એનાથી ઘણું વધારે છે. સ્વશોધ, હિંમત અને મુક્તિની એકદમ શક્તિશાળી ઘોષણા જેવું.
ખરેખર, અને ગ્લેનન ડોયલની પોતાની સફર પણ એટલી જ નોંધપાત્ર છે. અમેરિકન લેખિકા છે, કાર્યકર્તા, પ્રેરણાદાયી વક્તા, અને પેલું એમનું સંગઠન છે ને, ટુગેધર રાઇઝિંગ,
હા હા, બિન લાભકારી સંગઠન,
એના સ્થાપક પણ છે. એમની ઓળખ પણ જુઓ ને કેવી સતત બદલાતી રહી છે. એક સમયે બહુ જ પોપ્યુલર ખ્રિશ્ચિયન મમ્મી બ્લોગર હતા,
બરાબર.
પછી વ્યસન અને લગ્નની જે કટોકટી આવી એમાંથી પસાર થયા, અને હવે તો ફૂટબોલ આઇકોન એબી વેમ્બેક સાથે લગ્ન કરીને, મતલબ પોતાના સત્યને જીવી રહ્યા છે.
અને એટલે જ કદાચ અનટેમ્ડ આટલું મહત્વનું બન્યું. એ ખાલી પુસ્તક નથી રહ્યું, પણ એક આખી સાંસ્કૃતિક ચર્ચા ઉભી કરી દીધી છે એણે.
સાચી વાત.
ખાસ કરીને સ્ત્રીઓ માટે, જેમને ઘણીવાર સમાજ અમુક ચોક્કસ ભૂમિકાઓમાં બાંધી દે છે, અપેક્ષાઓના પિંજરામાં પૂરી દે છે, એમના માટે તો આ પુસ્તક જાણે શું કહેવાય, પોતાની જાતને શોધવાની અને જીવવાની એક પરવાનગી જેવું બની ગયું.
બરાબર કહ્યું, પરવાનગી પત્ર. આ પુસ્તક ગ્લેનનના પોતાના વ્યક્તિગત ક્રાંતિની વાત છે. કેવી રીતે એણે સમાજની અને પોતાની અંદરની પણ જે શરતો હતી, બંધનો હતા, એને તોડીને પોતાની અંદરની જે જાણ છે, જેને એ ધ નોઈંગ કહે છે.
હા, એ શબ્દ બહુ વાપર્યા છે.
હા, એ ઊંડી, લગભગ શારીરિક કહી શકાય એવી અંતઃસ્ફુરણા એને માન આપવા માટે આખું જીવન બદલી નાખ્યું ધર્મ મૂળથી.
એણે ક્યાંક લખ્યું પણ છે ને કે એણે સારી બનવાનું છોડી દીધું જેથી એ મુક્ત થઈ શકે.
બિલકુલ, સારી છોકરી બનવાનું બંધ કર્યું કારણ કે એ મુક્તિ માટે જરૂરી હતું.
આજના સમયમાં આ મુદ્દાઓ કેટલા પ્રાસંગિક છે ને. પ્રમાણિકતા, સામાજિક દબાણો સામે ઊભા રહેવું, પોતાની સાચી ઓળખ શોધવી.
હા, દરેક જણા આની સાથે કનેક્ટ કરી શકે છે.
તો ચાલો ને ગ્લેનનની આ અનટેમ્ડ એટલે કે અદમ્ય બનવાની સફરને થોડી વધુ નજીકથી જોઈએ. એના ઘડતરના વર્ષો કેવા હતા, ક્યાંથી શરૂઆત થઈ?
ગ્લેનનનું બાળપણ જુઓ, એ નાનપણથી જ અત્યંત સંવેદનશીલ બાળક હતી. દુનિયાની જે પીડા છે, આનંદ છે, મૂંઝવણ છે, બધું જ એને બહુ તીવ્રતાથી અનુભવાતું. પણ થયું શું કે નાનપણથી જ એને એવા સિગ્નલ મળવા માંડ્યા કે ભાઈ, આટલું બધું અનુભવવું એ સામાન્ય નથી,
કે તું કંઈક જુદી છે, ટુ મચ છે.
હા બરાબર, ટુ મચ, વધુ પડતી. જાણે એની સંવેદનશીલતા જ એક સમસ્યા હોય જેને કાબૂમાં રાખવી પડે.
અને આ જે અનુભૂતિ હતી એણે એના જીવન પર કેવી અસર કરી? શું આજ એના પછીના સંઘર્ષનો પાયો બન્યો?
હા, મોટાભાગે એવું જ કહી શકાય. કારણ કે પોતાની આ જે તીવ્ર લાગણીઓ હતી એનાથી બચવા માટે, અને કદાચ એક પ્રકારના નિયંત્રણનો ભ્રમ ઊભો કરવા માટે, ફક્ત 10 વર્ષની હતી ત્યારે એને બુલિમિયા નામનો ગંભીર ઈટિંગ ડિસઓર્ડર શરૂ થયો.
10 વર્ષની ઉંમરે?
હા, આ તો બહુ નાની કહેવાય.
હા, ખૂબ નાની.
આ એની રીત હતી લાગણીઓને દબાવવાની, દુનિયાને બતાવવાની કે ના ના, હું તો ઠીક છું. અને અહીંથી જ પેલી પેટર્ન શરૂ થઈ, પોતાની જાતને નકારવાની, પોતાની જરૂરિયાતોને પાછળ ધકેલવાની.
અને આ પેટર્ન પછી કિશોરાવસ્થામાં, યુવાનીમાં ચાલુ જ રહી હશે.
ચોક્કસ, કિશોરાવસ્થા અને 20ના દાયકામાં તો બુલિમિયાનું સ્થાન દારૂએ લઈ લીધું. કોલેજમાં પછી પણ એ સતત બહારના જે માપદંડો હોય ને એના પ્રમાણે જીવવાની કોશિશ કરતી રહી,
સમાજમાં ફિટ થવા માટે, સ્વીકૃતિ મળે એ માટે.
હા બરાબર, પસંદગી પામવાની કોશિશ. જાણે પોતાની અંદર જે તોફાન ચાલતું હતું એનાથી ભાગી રહી હતી.
પણ પછી એક મોટો વળાંક આવ્યો એના જીવનમાં, ખરો ને, પેલી ગર્ભાવસ્થાવાળી વાત.
હા, એ બહુ જ નિર્ણાયક ક્ષણ હતી. 26 વર્ષની ઉંમરે એકદમ અનપેક્ષિત રીતે એને ખબર પડી કે તે ગર્ભવતી છે. અને એ જ ક્ષણે એને સ્પષ્ટ થઈ ગયું કે આ ખાલી મારા જીવનનો સવાલ નથી, એક નવું જીવન મારા પર નિર્ભર છે. અને તેણે તરત જ એ જ ઘડીએ દારૂ છોડવાનો નિર્ણય કર્યો અને માતા બનવાની જવાબદારી સ્વીકારી.
તો શું આપણે એમ કહી શકીએ કે આ એની અનટેમ્ડ બનવાની શરૂઆત હતી, પોતાના સત્ય તરફ વળવાની દિશામાં પહેલું પગલું?
ના, રસપ્રદ વાત એ છે કે ત્યારે એવું નહોતું. એ સમયે તો એણે જાણે એક પિંજરું છોડીને બીજું પિંજરું પસંદ કર્યું.
એટલે?
એટલે કે જે વધુ સામાજિક રીતે સ્વીકાર્ય હતું, સારી માતા અને વફાદાર પત્નીનું પિંજરું.
અચ્છા.
એણે બાળકના પિતા ક્રેગ મેલ્ટન સાથે લગ્ન કર્યા, ત્રણ બાળકોની માતા બની. બહારથી જુઓ તો લાગે કે બધું બરાબર થઈ ગયું, એ સ્થિર થઈ ગઈ, એક આદર્શ જીવન જીવી રહી છે.
અને પછી પેલો બ્લોગ આવ્યો મમાસ્ટ્રી, જેણે એને બહુ મોટી ઓળખ અપાવી.
હા, 2009માં એ બ્લોગ પર એણે માતૃત્વ, લગ્ન જીવન, વ્યસન મુક્તિ, શ્રદ્ધા આ બધા વિશે એટલી ક્રૂર પ્રમાણિકતાથી લખવાનું શરૂ કર્યું ને.
એકદમ કાચું, ફિલ્ટર વગરનું.
બિલકુલ. અને એની આ નિખાલસ શૈલી લાખો સ્ત્રીઓ, જેઓ પણ પોતાના જીવનની આવી અપૂર્ણ વાસ્તવિકતાઓ સાથે ઝૂઝૂમી રહી હતી, એમના દિલ સુધી પહોંચી ગઈ. આના પરથી જ પેલું એનું પહેલું બેસ્ટસેલિંગ પુસ્તક આવ્યું, કેરી ઓન વોરિયર. અને એ એક પ્રભાવશાળી ખ્રિસ્તી મમ્મી બ્લોગર તરીકે સ્થાપિત થઈ ગઈ.
પણ સફળતા મળી, ઓળખ મળી, છતાં સંઘર્ષ તો ચાલુ જ રહ્યો. એનું બીજું પુસ્તક લવ વોરિયર, એ તો એના લગ્નની કટોકટી વિશે જ હતું.
બરાબર. લવ વોરિયર જે 2016માં આવ્યું, એ તેના પતિ ક્રેગની બેવફાઈ પછી એમના લગ્નને બચાવવાના જે પ્રયાસો થયા એની ગાથા હતી. ઓપરા વિન્ફ્રે પણ એને સપોર્ટ કર્યો.
હા, ઓપરાના બુક ક્લબમાં સિલેક્ટ થયું હતું.
એટલે એ ફરી પાછી સફળતાના શિખરે. હવે એની ઓળખ એક પ્રેમ યોદ્ધા તરીકેની હતી, જેણે પોતાના લગ્નને હારીને પણ બચાવી લીધું. અને બરાબર આ જ સમયે, જ્યારે એ પોતાની આ કહેવાતી જીતની ઉજવણી કરી રહી હતી, ત્યારે જેના જીવનમાં પેલો મોટો વળાંક આવ્યો, જેણે બધું જ બદલી નાખ્યું.
એબી વેમ્બેક સાથેની મુલાકાત આ જ એક ક્ષણ હતી જેણે ખરા અર્થમાં અનટેમ્ડનો પાયો નાખ્યો, એમ કહી શકાય.
એકદમ. લવ વોરિયર પુસ્તકના પ્રચાર માટે એ કાર્યક્રમમાં ગઈ હતી અને ત્યાં એની નજર અમેરિકન ફૂટબોલ સ્ટાર એબી વેમ્બેક પર પડી. ગ્લેનન એ ક્ષણને કેવી રીતે વર્ણવે છે ખબર છે? જાણે વીજળીનો ચમકારો થયો હોય.
ઓ વાવ.
કોઈ તર્ક નહીં, કોઈ વિચાર નહીં, બસ એક ક્ષણમાં જ ઊંડો શારીરિક જોડાણનો અનુભવ. આ જ હતી એની આંતરિક જાણ, પેલું ધ નોઈંગ, જે અંદરથી ચીસો પાડીને કહી રહ્યું હતું, દેર શી ઇઝ, તે અહીં છે.
પણ આ જાણ તો એની અત્યાર સુધીની આખી જિંદગી, એની ઓળખ, એનું પુસ્તક, આ બધાની એકદમ વિરુદ્ધ હતી. આ તો બહુ મોટો આંતરિક સંઘર્ષ ઊભો કરનારું સત્ય હતું.
અત્યંત મોટો. વિચારો ને, એ પરિણિત હતી, ત્રણ બાળકોની માતા હતી, ખ્રિસ્તી સમુદાયમાં એની એક આદર્શ છબી હતી, એનું આખું પ્લેટફોર્મ, એની કારકિર્દી એના બચાવેલા લગ્ન પર ઊભી હતી. અને હવે એનું શરીર, એની આત્મા એક સ્ત્રી માટે પ્રેમનો ઈશારો કરી રહી હતી. આ નવું સત્ય, જે એને પોતાને પણ અસ્વીકાર્ય લાગતું હશે શરૂઆતમાં, એને માન આપવા માટે એણે જે કંઈ બનાવ્યું હતું, ઓળખ, કારકિર્દી, કુટુંબનું માળખું, બધું જ દાવ પર લગાવવું પડે એમ હતું.
આ જ સંઘર્ષ અનટેમ્ડ પુસ્તકમાં આલેખાયો છે. એ ભયાનક પણ છે અને મુક્તિદાયક પણ, ધ્વંસ અને પુનર્નિર્માણની કથા.
બરાબર. અને તેણે આખરે એ હિંમતભર્યો નિર્ણય લીધો, ક્રેગ સાથેના લગ્નનો અંત લાવવાનો અને એબી સાથેના સંબંધને સ્વીકારવાનો દુનિયા સામે.
હા, અને સમજવા જેવી વાત એ છે કે આ ખાલી પાર્ટનર બદલવાની વાત નહોતી, જેમ તમે કહ્યું.
ના, બિલકુલ નહીં. આ તો જીવન જીવવાની આખી ફિલોસોફી બદલવાની વાત હતી. પેલા વર્ષોથી જે બીજાઓને ખુશ કરવાની તાલીમ મળી હતી, સારી છોકરી બની રહેવાની,
હા,
પોતાના અવાજને દબાવી દેવાની, હા, એ બધી તાલીમમાંથી બહાર આવવાની વાત હતી. એણે પરિવારની વ્યાખ્યા પણ બદલી નાખી. તૂટેલું ઘર નહીં, પણ પ્રેમ અને આદર પર આધારિત, બે ઘરોમાં વિસ્તરેલો એક ટાપુ, એવું એ કહે છે. એણે પોતાની શ્રદ્ધાને પણ કોઈ સંસ્થાકીય ધર્મથી મુક્ત કરી, વધુ અંગત, વધુ આંતરિક બનાવી.
અને આખી પ્રક્રિયામાં એણે પોતાની જાતને પણ જાણે ફરીથી શોધી, પેલી યોદ્ધામાંથી મુક્ત બની.
બરાબર. પહેલાં એ બહારની દુનિયા સામે લડતી યોદ્ધા હતી, હવે એ પોતાના આંતરિક સત્યને જીવતી અનટેમ્ડ, અદમ્ય સ્ત્રી તરીકે ઉભરી આવી. અને આ પ્રમાણિકતાએ એના કામને પણ નવી દિશા આપી. પેલું એમનું સંગઠન ટુગેધર રાઇઝિંગ, એ પણ વધુ મજબૂત બન્યું. હવે તો કરોડો ડોલર એકઠા કરીને સીધી જરૂરિયાતમંદ લોકોને મદદ પહોંચાડે છે.
ખરેખર ગ્લેનનની આ સફર અસાધારણ છે. હવે થોડી એની ફિલોસોફી અને મૂલ્યો પર વાત કરીએ, જે અનટેમ્ડ પુસ્તકના કેન્દ્રમાં છે. તમે ધ નોઈંગની વાત કરી, એ સૌથી મુખ્ય વિચાર છે.
હા, મારા મતે એ જ સૌથી મુખ્ય છે, ધ નોઈંગ, આંતરિક જાણ. ફરી કહું છું, આ કોઈ બૌદ્ધિક વિચાર નથી, એ એક ઊંડી શારીરિક અનુભૂતિ છે. સત્યનો એ આંતરિક અવાજ જે આપણા દરેકમાં હોય છે,
પણ આપણે એને સાંભળતા નથી ઘણીવાર.
બરાબર. સમાજ, સંસ્કૃતિ, આપણું પોતાનું ડરપોક મન આપણને સતત શીખવે છે કે આ અવાજને અવગણો, એને દબાવી દો. ગ્લેનન કહે છે કે સાચું પ્રમાણિક જીવન જીવવું હોય તો એક જ રસ્તો છે, આ જાણને સાંભળો અને હિંમત કરીને એને અનુસરો.
સાંભળવામાં બહુ સરળ લાગે છે, પણ વાસ્તવમાં કેટલું અઘરું હશે, ખાસ કરીને જ્યારે એ જાણ આપણને સમાજે બનાવેલા રસ્તાથી સાવ જુદી દિશામાં લઈ જાય.
બિલકુલ. એટલે જ એનો બીજો મહત્વનો ખ્યાલ છે, પિંજરા અને પાળવું, કેજેસ એન્ડ ટેમિંગ.
હા, પેલું ચિત્તાનું રૂપક વાપરે છે ને.
હા. સમાજ સ્ત્રીઓ પર જે અપેક્ષાઓ લાદે છે, જે ભૂમિકાઓ નક્કી કરે છે, જે માન્યતાઓ ઠોકી બેસાડે છે, એ બધાને ગ્લેનન પિંજરા કહે છે.
જેમ કે પિતૃસત્તા, અમુક ધાર્મિક નિયમો, આદર્શ પત્ની કે આદર્શ માતા બનવાનું દબાણ.
હા, અને આપણી પોતાની અંદરની મર્યાદિત માન્યતાઓ પણ. આ બધા પિંજરા આપણી સાચી જંગલી મુક્ત પ્રકૃતિને કેદ કરી દે છે. અને પાડવું એટલે એ પ્રક્રિયા જેના દ્વારા આપણને શીખવવામાં આવે છે કે આ પિંજરા જ સાચા છે, એને સ્વીકારી લો અને તમારી અંદરની શક્તિને ભૂલી જાઓ.
તે પીરા વિશે પણ કંઈક બહુ અલગ વાત કરે છે. એને ટાળવાને બદલે સ્વીકારવાનું કહે છે.
હા, આ પણ બહુ જ મહત્વનો મુદ્દો છે. મોટાભાગે આપણે પીડાથી ભાગીએ છીએ, પણ ગ્લેનન કહે છે કે પીડા કોઈ સમસ્યા નથી જેને ઠીક કરવાની છે, કે કોઈ અડચણ નથી જેને ટાળવાની છે.
તો શું છે પીડા?
એક પવિત્ર સંદેશવાહક છે. આપણું શરીર, આપણી આત્મા આપણને ચેતવણી આપે છે કે કંઈક બરાબર નથી. કદાચ આપણે આપણી જાત સાથે દગો કરી રહ્યા છીએ, આપણા સત્યથી દૂર જઈ રહ્યા છીએ. એટલે ઉપાય એ નથી કે પીડાને દબાવી દઈએ. ઉપાય એ છે કે એને પૂરેપૂરી અનુભવીએ. હૃદયભંગ, ગુસ્સો, દુઃખ, આ બધી લાગણીઓમાં ઊંડા ઉતરીએ. એ શું કહેવા માગે છે એ સાંભળીએ, અને એમાંથી જે ઊર્જા મળે એને પરિવર્તન માટે બળતણ તરીકે વાપરીએ.
અને આ બધા માટે કલ્પનાનું શું મહત્વ છે? એને ક્રાંતિકારી કૃત્ય કેમ કહે છે?
કારણ કે ગ્લેનનનું માનવું છે કે જે જીવનની, જે સંબંધની, જે દુનિયાની આપણે કલ્પના જ ન કરી શકીએ, એને આપણે રચી પણ ન શકીએ.
સાચી વાત છે.
જ્યારે આપણે વર્ષોથી એક જ પ્રકારના પિંજરામાં જીવતા હોઈએ, ત્યારે એમાંથી બહાર નીકળીને બીજું કેવું જીવન શક્ય છે એ વિચારવું પણ મુશ્કેલ હોય છે. એટલે કલ્પના કરવી એ પોતે જ એક બળવાખોર પગલું છે. તે વાચકોને કહે છે કે તમારી દૈવી કલ્પનાનો ઉપયોગ કરો. વિચારો કે તમારા માટે શક્ય એવું સૌથી સાચું, સૌથી સુંદર જીવન કેવું હોઈ શકે. આ કલ્પના જ પરિવર્તનનો દરવાજો ખોલે છે.
આટલો મોટો બદલાવ લાવવા માટે, આટલી હિંમત બતાવવા માટે એની પાછળ મુખ્ય પ્રેરક બળો કયા હતા? શું ડ્રાઈવ કરતું હતું એને?
મને લાગે છે મુખ્ય પ્રેરણા તો પેલી પ્રમાણિકતા માટેની તડપ જ હતી, ઓથેન્ટિસિટી. દાયકાઓ સુધી બીજાઓને ખુશ કરવા, સારી દેખાવા, સાચી દેખાવાનો પ્રયાસ કર્યા પછી એ અભિનયનો બોજ હવે સહન નહોતો થતો.
થાકી ગઈ હશે.
હા. અને પછી એબી સાથેની મુલાકાતે એ તડપને એક એવી ચિનગારી આપી જેને અવગણવી શક્ય જ નહોતી.
અને બીજી પ્રેરણા એના બાળકો હતા, ખરું ને? ખાસ કરીને એની દીકરી.
બિલકુલ. એ પોતાના બાળકો માટે અને ખાસ કરીને દીકરી ટીશ માટે સ્વતંત્રતાનું અને આત્મસન્માનનું જીવંત ઉદાહરણ બનવા માંગતી હતી.
એ નહોતી ઇચ્છતી કે એની દીકરી પણ એ જ જૂના પાઠ શીખે જે એને શીખવવામાં આવ્યા હતા.
હા, કે સ્ત્રીઓએ પોતાની ખુશીનું બલિદાન આપી દેવું જોઈએ, પોતાના અવાજને દબાવી દેવું જોઈએ. એ અમને શીખવવા માંગતી હતી કે પોતાના આંતરિક અવાજ પર ભરોસો કરવો અને એને અનુસરવું એ જીવનની સૌથી મોટી ભેટ છે. એ અમને પરફેક્ટ જીવન નહોતી આપવા માંગતી, પણ સાચું જીવન આપવા માંગતી હતી.
અનટેમ્પ્ડમાં આવી ઘણી બધી નાની મોટી ક્ષણો છે જે એના પરિવર્તનમાં કારણભૂત બની. ચાલો એમાંથી ત્રણ મુખ્ય ઘટનાઓને થોડી વધુ ઊંડાણથી સમજીએ. પહેલી ઝૂમાં ચિત્તાવાળી ઘટના.
હા, આ તો પુસ્તકનું એકદમ કેન્દ્રવર્તી રૂપક છે. ગ્લેનન એના પરિવાર સાથે એક સફારી પાર્કમાં જાય છે. ત્યાં તાબિથા નામના ચિત્તાનો શો ચાલી રહ્યો હોય છે. અને ઝૂકીપર બહુ ગર્વથી કહે છે કે આ તાબિથા તો કેદમાં જ જન્મી છે, કેદમાં જ ઉછરી છે. એને નિયમિત ખાવાનું મળે છે, એનો એક લેબ્રાડોર કૂતરો મિત્ર પણ છે. એટલે હવે એ પાળેલી થઈ ગઈ છે, ટેમ્ડ. એની બધી જંગલી વૃત્તિઓ મરી ગઈ છે.
અને પછી એ શોમાં શું થાય છે?
પછી ગ્લેનન જુએ છે કે આ ભવ્ય શક્તિશાળી પ્રાણી શું કરી રહ્યું છે. એક જીપ સાથે બાંધેલું ગંદુ ગુલાબી રંગનું સુવાળું રમકડું છે. એનો ઉત્સાહથી પીછો કરી રહ્યું છે.
અને એ દ્રશ્ય જોઈને એને પોતાની જ સ્થિતિનો અહેસાસ થાય છે, બરાબર?
સાચું, એકદમ જાણે અરીસો દેખાઈ ગયો હોય એમ. એને એ ચિતામાં પોતાની જાત દેખાય છે, એક જંગલી શક્તિશાળી આત્મા જેને સમાજની અપેક્ષાઓ અને પોતાની જ શરતો દ્વારા પાળી દેવામાં આવી છે. એ વિચારે છે કે હું પણ જીવનમાં આવા જ કૃત્રિમ અસંતોષકારક ગુલાબી રમકડા, જેમ કે સ્વીકૃતિ, સફળતા, સારી સ્ત્રી હોવાનો દેખાવ, એનો જ પીછો કરી રહી છું, જ્યારે મારી અંદરની સાચી શક્તિ, મારી સાચી ઈચ્છાઓ એ તો ક્યાંક દબાઈને પડી છે. આ ક્ષણે એના અસંતોષને એક ચહેરો મળ્યો. પેલી પિંજરામાં કેદ હોવાની લાગણી હતી ને, એના માટે એક શક્તિશાળી છબી મળી ગઈ.
બીજી નિર્ણાયક ક્ષણ જેની આપણે વાત કરી એ એબી વેમ્બેક સાથેની પહેલી મુલાકાત.
હા, જો ચિત્તાવાળી ઘટનાએ પિંજરાનું ભાન કરાવ્યું તો એબી સાથેની મુલાકાતે મુક્તિ કેવી હોઈ શકે એની શક્યતાનો એકદમ ભયાનક રીતે વાસ્તવિક અહેસાસ કરાવ્યો.
ભયાનક કેમ?
કારણ કે મુક્તિનો રસ્તો બહુ કઠિન હતો. પેલી સાહિત્યિક કાર્યક્રમમાં જ્યારે પહેલીવાર એની નજર એબી પર પડી, એ ક્ષણ, એ ક્લિક, એ ત્વરિત ઓળખ, એ ઊંડી ખેંચાણની લાગણી, એ બધું શું હતું? એની આંતરિક જાણ હતી જે એક સત્ય પુકારી રહી હતી.
પણ એનું મન તો ના પાડતું હશે ને?
હા, એનું મન હજારો કારણો આપી રહ્યું હતું કે આ કેમ ખોટું છે, કેમ અશક્ય છે. પણ એનું શરીર, એની આત્મા એ કંઈક બીજું જ કહી રહી હતી. એ ક્ષણે એની સામે સ્પષ્ટ પસંદગી હતી. કાં તો વર્ષોથી જે જીવી રહી છું એ અપેક્ષિત જીવનને વળગી રહું, અથવા આ અવિશ્વસનીય જીવન બદલી નાખનારા સત્યનું સન્માન કરું.
અને ત્રીજી ઘટના એની દીકરી ટીશ અને સોકર ટીમવાળી, આ પણ બહુ મહત્વની લાગી મને.
ખરેખર એબીને મળ્યા પછી તરત જ, જ્યારે ગ્લેનન પોતે આ મોટા નિર્ણય સાથે ઝઝૂમી રહી હતી, ત્યારે એની 10 વર્ષની દીકરી ટીશ, જેને સોકર રમવું બહુ જ ગમતું હતું, એની પાસે આવીને કહે છે કે મમ્મા, મારે સોકર ટીમ છોડી દેવી છે. કારણ પુસ્તક કહે છે હવે મજા નથી આવતી.
હવે કોઈ પણ મા બાપ હોય એની પહેલી પ્રતિક્રિયા શું હોય? ના બેટા, એમ હિંમત ન હારવાની, શરૂ કર્યું છે તો પૂરું કરવાનું, આવું જ કંઈક ને?
બરાબર, ગ્લેનનની અંદરની જે શરતી પ્રતિક્રિયા હતી એ પણ આ જ હતી. પેલું વિજેતાઓ ક્યારે છોડતા નથી વાળું ભાષણ આપવાની. પણ એ અટકી જાય છે.
કેમ?
એ પોતાની દીકરીના ચહેરા સામે જુએ છે અને એને અચાનક વીજળીના ઝબકારા જેવો વિચાર આવે છે. જો હું અત્યારે આને દબાણ કરીશ તો હું એને શું શીખવીશ? એ જે મને શીખવવામાં આવ્યું છે, તારા અંદરના અવાજ પર ભરોસો ન કર, બહાર લોકો શું કહે છે, અપેક્ષાઓ શું છે, એ વધુ મહત્વનું છે. હું આને પણ પાળી રહીશ.
અને એ ક્ષણે એણે કંઈક જુદું કર્યું.
હા, એ સ્પષ્ટતાની ક્ષણમાં એ ઊંડો શ્વાસ લે છે અને ટીશને કહે છે, ઠીક છે, તું છોડી શકે છે.
વાહ,
આ વાલીપણાનું ખરેખર ક્રાંતિકારી પગલું હતું. કારણ કે પોતાની દીકરીની આંતરિક જાણનું સન્માન કરીને એણે અજાણતા જ પોતાની આંતરિક જાણનું સન્માન કરવાનો પોતાનો સંકલ્પ વધુ મજબૂત કર્યો. એને સમજાઈ ગયું કે તે પોતાના બાળકોને જે સૌથી મહત્વનો પાઠ શીખવી શકે એ છે પોતાની જાત પર વિશ્વાસ કરવાનો. અને એ શીખવવાનો એકમાત્ર રસ્તો એ હતો કે તે પોતે એનું ઉદાહરણ બને.
ગ્લેનનની આખી કથા, એના સંઘર્ષો, એની જીત, આમાંથી આપણે સામાન્ય માણસ તરીકે શું શીખી શકીએ? આમાં કયા એવા બોધપાઠ છે જે આપણા બધાના જીવનને સ્પર્શે છે?
મને લાગે છે સૌથી મોટો બોધપાઠ તો પેલો સામાજિક અપેક્ષાઓ અને આપણા આંતરિક સત્ય વચ્ચેનો જે સનાતન સંઘર્ષ છે એનો જ છે.
હા, એ તો આપણે બધા અનુભવીએ જ છીએ ક્યારેક ને ક્યારેક.
બરાબર, બીજા શું વિચાર છે એનો ડર, સાચું શું છે એની મૂંઝવણ. ગ્લેનિનની વાર્તા આપણને એ હિંમતની વાત કરે છે જે પોતાના સત્યને જીવવા માટે જોઈએ, અને એ પણ બતાવે છે કે પરિવર્તન ગમે ત્યારે શક્ય છે, જીવનના કોઈ પણ તબક્કે.
અને તે સફળતા અને નિષ્ફળતાની વ્યાખ્યા પણ જાણે બદલી નાખે છે, નહીં? જેમ કે એના પહેલા લગ્નને એ નિષ્ફળતા નથી ગણતી.
હા, એ બહુ મહત્વનું છે. એને નિષ્ફળતા નથી કહેતી, પણ પૂર્ણ થયેલો અધ્યાય કહે છે. આ દ્રષ્ટિકોણ અપનાવીએ તો આપણે આપણા જીવનના ઉતાર ચઢાવને વધુ કરુણાથી જોઈ શકીએ. બીજું, તે બધી જ લાગણીઓને, સારી કે ખરાબ, સુખદ કે દુઃખદ, એને પૂરેપૂરી અનુભવવા પર ભાર મૂકે છે.
પેલો શબ્દ એણે બનાવ્યો છે, બ્રુટીફુલ.
હા, બ્રુટીફુલ. જીવન એક જ સમયે ક્રૂર પણ છે અને સુંદર પણ છે, અને આ બંને પાસાને સ્વીકારવામાં જ સાચી જિંદગી છે. પીડાથી ભાગવાનું નથી, એને પણ અનુભવવાની છે.
અને મુશ્કેલીઓ આવે ત્યારે એનો અભિગમ કેવો છે? પેલો મંત્ર છે ને, આપણે મુશ્કેલ કાર્યો કરી શકીએ છીએ, વી કેન ડૂ હાર્ડ થિંગ્સ.
હા, આ મંત્ર પણ બહુ પ્રેરણાદાયક છે, પણ એનો અર્થ એ નથી કે આપણે બધું સહન જ કરે રાખવાનું છે કે ક્યારે હાર નથી માનવાની.
તો શું અર્થ છે?
એનો અર્થ એ છે કે જ્યારે જીવન મુશ્કેલ બને ત્યારે આપણે એ મુશ્કેલીને સ્વીકારી શકીએ છીએ, એને અનુભવી શકીએ છીએ અને તેમાંથી પસાર થવાની શક્તિ આપણી અંદર છે. ખાસ કરીને જ્યારે આપણે એકબીજાનો સાથ આપીએ, સમુદાયની શક્તિ, એ ભાગી જવાને બદલે સામનો કરવાની વાત છે અને જરૂર પડે તો મદદ માંગવાની પણ વાત છે.
આ ખરેખર બહુ ગહન ચર્ચા રહી. અંત તરફ જઈએ તો જો આપણે ગ્લેનન ડોયલના અનટેમ્ડમાંથી ત્રણ મુખ્ય શીખ, ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય તો તે કયા હોઈ શકે? આપણે ભાવનાત્મક, બૌદ્ધિક અને સાર્વત્રિક એમ ત્રણ સ્તરે જોઈએ.
ચોક્કસ, વિચારીએ તો ભાવનાત્મક સમજ, ઇમોશનલ ઇનસાઇટ, મને લાગે છે કે સૌથી શક્તિશાળી ભાવનાત્મક પાઠ પેલી બ્રુટીફુલ વાત જ છે, જીવનની આ દ્વૈત પ્રકૃતિને સ્વીકારવી, એટલે કે એક જ સમયે ઊંડામાં ઊંડું દુઃખ અને અદમ્ય આનંદ આ બંનેને ધારણ કરવાની હિંમત રાખવી.
જેમ ગ્લેને અનુભવ્યો, લગ્નના અંતનું દુઃખ અને નવા પ્રેમનો રોમાંચ અને ડર બધું સાથે.
બરાબર, બધી જ લાગણીઓ સુખદ હોય કે અસુખદ એને અનુભવવાની અને એને માન્ય રાખવાની હિંમત, એ જ સાચી ભાવનાત્મક પરિપક્વતા છે મને લાગે છે.
સાચી વાત. અને બૌદ્ધિક સ્તરે શું સમજ મળે છે?
બૌદ્ધિક સમજ, ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનસાઇટ, અહીંયા મને પેલો પિંજરાનો ખ્યાલ બહુ મહત્વનો લાગે છે. એ સમજવું કે કેવી રીતે આપણી આસપાસના સામાજિક માળખા, સાંસ્કૃતિક નિયમો, જાતિ આધારિત ભૂમિકાઓ, ધાર્મિક માન્યતાઓ અને હા, આપણી પોતાની અંદરની શરતો
આપણને બાંધી રાખે છે, મર્યાદિત કરે છે.
હા, ખાસ કરીને સ્ત્રીઓને, આપણી પૂરી ક્ષમતાને ખીલવા દેતા નથી. આ જે અદૃશ્ય પિંજરા છે એને ઓળખવાની ક્ષમતા કેળવવી અને પછી સભાનપણે એને પડકારવાની હિંમત કરવી, આ એક બહુ મોટી બૌદ્ધિક સમજ છે, મુક્તિ તરફનું આ પહેલું પગલું છે.
અને છેલ્લે એક સાર્વત્રિક વ્યવહારિક પાઠ જે આપણા રોજિંદા જીવનમાં કામ લાગે,
વૈશ્વિક સમજ, યુનિવર્સલ ઇનસાઇટ, સૌથી મૂળભૂત અને બધાને લાગુ પડે એવો પાઠ એ છે કે આપણી પહેલી અને સૌથી ઊંડી નિષ્ઠા કોના પ્રત્યે હોવી જોઈએ? આપણી પોતાની આંતરિક જાણ, આપણા નોઈંગ પ્રત્યે.
બીજાઓને ખુશ કરવા કરતા, સમાજની અપેક્ષા પૂરી કરવા કરતા,
કે પછી સારા દેખાવા કરતા પોતાના આંતરિક સત્યને પ્રાધાન્ય આપવું, એ જ સૌથી પ્રામાણિક અને આખરે તો સૌથી સંતોષકારક જીવન જીવવાનો માર્ગ છે. ગ્લેનન કહે છે ને, આત્મદગો એ સૌથી મોટો વિશ્વાસઘાત છે. પોતાની જાત પર ભરોસો કરવો અને તે મુજબ જીવવું, આ પાઠ ખરેખર દરેક માટે છે.
આ પુસ્તક અને આ ચર્ચા ખરેખર આપણને અંદરથી હચમચાવી જાય છે અને વિચારવા પર મજબૂર કરે છે. કદાચ આપણે સૌએ વિચારવું રહ્યું કે આપણા પોતાના જીવનમાં એવા કયા અદૃશ્ય પિંજરા છે જેને આપણે કદાચ ઓળખી જ નથી શક્યા.
અને આપણી આંતરિક જાણ અત્યારે ધીમા અવાજે આપણને શું કહેવાનો પ્રયાસ કરી રહી છે? શું આપણે એને સાંભળીએ છીએ?
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.